આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્કાર શ્રોતા મિત્રો, ભારતના સમાચાર પર નજર નાખીએ. 2024ની લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યોની 89 બેઠકો ઉપર 26 એપ્રિલ એટલે કે આજે મતદાન થઈ રહ્યું છે. 7 તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ ગયા શુક્રવારે 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 65.5% મતદાન થયું હતું. આજે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણીમાં કેરળની તમામ 20 બેઠકો, કર્ણાટકની 28માંથી 14 બેઠકો, રાજસ્થાનની 13 બેઠકો, મહારાષ્ટ્રની 8 બેઠકો, ઉત્તરપ્રદેશની 8, મધ્યપ્રદેશની 7, આસામની 5, બિહારની 5, છત્તીસગઢની 3, પશ્ચિમ બંગાળની 3, મણિપુરની 1, ત્રિપુરાની 1 તથા જમ્મુ કાશ્મીરની 1 બેઠકનો સમાવેશ થાય છે. આજે યોજાનારી ચૂંટણીમાં જે અગ્રણી નેતાઓનું ભાવિ નક્કી થવાનું છે તેમાં કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર, ભાજપના તેજસ્વી સૂર્યા, હેમા માલિની, અરુણ ગોવિલ, રાહુલ ગાંધી વાયનાડ, શશી થરૂર કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન, ડી કે શિવકુમારના ભાઈ ડી કે સુરેશ અને કર્ણાટકના મુખ્ય પ્રધાન પૂર્વ એચડી કુમારસ્વામીનો સમાવેશ થાય છે. શુક્રવારની ચૂંટણી પછી કેરળ, રાજસ્થાન અને ત્રિપુરાની તમામ બેઠકોનું મતદાન પૂર્ણ થઈ જશે. આ અગાઉ 19 એપ્રિલે યોજાયેલી પ્રથમ તબક્કાની ચૂંટણી પછી તમિલનાડુ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આંદામાન નિકોબાર, નાગાલેન્ડ, મિઝોરમ, પુડુચેરી, સિક્કિમ, લક્ષદ્વીપની તમામ બેઠકોનું મતદાન પૂર્ણ થઈ ગયું હતું. બીજા તબક્કામાં 26 એપ્રિલે એટલે કે આજે જે 89 બેઠકો માટે મતદાન થવાનું છે તે પૈકી 2019માં NDAને 56 અને UPAને 24 બેઠકો મળી હતી. ત્રીજા તબક્કા હેઠળ 7 મેના રોજ 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 94 બેઠકો પર મતદાન યોજાશે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના અગ્ર નેતાઓ એકબીજા પર આરોપો અને એ પ્રકારના ચૂંટણી મુસદ્દા પર ચર્ચા કરતા થયા છે, જેને કારણે વાતાવરણ જરા કલુષિત થયું છે. વારસાગત ટેક્સ પર ચર્ચા કરવાના કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના નિવેદનથી શરૂ થયેલો વિવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારની રેલીમાં ઉઠાવ્યો હતો. મોદીએ પિત્રોડાના નિવેદનને ટાંકીને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમણે એવો દાવો કર્યો હતો કે લોકોને લૂંટવાનો કોંગ્રેસનો મંત્ર છે, જિંદગી કે સાથ ભી ઓર જિંદગી કે બાદ ભી. તેમ મોદીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ મૃત્યુ બાદ પણ તમારી સંપત્તિ લૂંટી લેવા માંગે છે. વડાપ્રધાને કહ્યું હતું કે માતા પિતા પાસેથી જે સંપત્તિ મેળવવામાં આવે છે તેના પર પણ કોંગ્રેસ ટેક્સ નાખવા માંગે છે. કોંગ્રેસનો પંજો માતા પિતાના સંતાનો પાસેથી સંપત્તિને ઝૂંટવી લેશે. છત્તીસગઢના અંબિકાપુરમાં ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ વારસાગત ટેક્સ લાગુ કરવા માંગે છે. શહેજાદા અને શાહી પરિવારના સલાહકાર સામ પિત્રોડા કહે છે કે લોકો પર વધુ ટેક્સ નાખવો જોઈએ. જ્યાં સુધી તમે જીવિત છો ત્યાં સુધી કોંગ્રેસ તમારા પર વધુ ટેક્સ નાખશે. તમારા મૃત્યુ બાદ તમારા પર વારસાગત ટેક્સનો બોજ નાખશે. તમારા તેમજ તમામ સંતાનોના અધિકારોને કોંગ્રેસ છીનવી લેવા માંગે છે. મોદીએ રેલીમાં તેમને સાંભળવા આવેલા લોકોને કહ્યું હતું કે તમને ખ્યાલ છે ને કે કોંગ્રેસ આ બધું છીનવીને કોને આપવા માંગે છે? મારે ખુલાસો કરવાની જરૂર નથી. શું તમે આ પાપ થવા દેશો? કોંગ્રેસના આ મનસૂબાને જનતા સફળ નહીં થવા દે. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસે ધર્મના આધારે અનામત આપી હતી, જેની બંધારણ પણ છૂટ નથી આપતું. કોંગ્રેસે 2009 અને 2014માં પણ આ જ વચન આપ્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસની કઈ નીતિ છે તેની સ્પષ્ટતા કરી હતી અને સાથે સાથે મોદી કઈ રીતે દેશને ગેરમાર્ગે દોરે છે તેની પણ રજૂઆત કરી હતી. પોતાને દેશભક્ત ગણાવનારા લોકો જાતિ આધારિત વસ્તી ગણતરીથી ડરી રહ્યા છે, પણ કોઈ તાકાત જાતિ આધારિત વસ્તી ગણતરીને રોકી શકશે નહીં તેમ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે. સંપત્તિના પુનઃવિતરણના મુદ્દે ચાલી રહેલા વિવાદની વચ્ચે રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે દેશની 90% વસ્તીને ન્યાય અપાવવો એ તેમના જીવનનું મિશન છે. દિલ્હીમાં સામાજિક ન્યાય સંમેલનને સંબોધતા ગાંધીએ જણાવ્યું હતું કે દેશની 90% વસ્તીને કેટલું નુકસાન થયું છે તે અંગે માત્ર વાતો કરવા અંગે પણ ભાજપ અને વડાપ્રધાન મને નિશાન બનાવી રહ્યા છે. કોંગ્રેસ નેતાએ વધુમાં એમ પણ જણાવ્યું કે મને જાતિમાં રસ નથી પણ ન્યાયમાં છે. હું વારંવાર જણાવું છું કે દેશની 90% વસ્તી સાથે અન્યાય થઈ રહ્યો છે, આ અન્યાય દૂર કરવામાં આવશે. મેં એમ કે કોઈ વાત નથી કરી કે વારસા વેરો લેવામાં આવશે કે શું કઈ રીતે નાગરિકોના નાણાંની વ્યવસ્થા સરકાર કરશે. હું એટલું જ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કેટલાક જૂજ વ્યક્તિઓ જ અબજીપતિ બન્યા છે, પણ જો ઇન્ડિયા ગઠબંધન સત્તા પર આવશે તો દેશના કરોડો લોકો લખપતિ બની જશે. વિશ્વની કોઈ શક્તિ ભારતના બંધારણને બદલી શકે તેમ નથી. કોંગ્રેસનો મુખ્ય આશય તે રીતનું ટેક્સ સ્ટ્રક્ચર કરવાનો હોઈ શકે કે જેથી ભારતના 90 કરોડથી વધુ નાગરિકો જે હાલ વંચિત છે તેને જરૂર ફાયદો થાય અને સંપત્તિની વહેંચણી સમાન બને. દરમિયાન ગુજરાતની ચૂંટણી માટેનું મતદાન આગામી 7 મેના રોજ છે, ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના વડા અને વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી અને ગાંધી પરિવારે પણ ગુજરાતમાં પ્રચાર સભા યોજવા માટેનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 7મી મતદાન થવાનું છે ત્યારે ભાજપે પ્રચંડ ચૂંટણી પ્રચાર કરવા પૂરજોશમાં તૈયારીઓ કરી છે. તારીખ 1 અને 2 મે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ 2 દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી 6 સ્થળોએ જાહેર સભાને સંબોધિત કરશે. ભાજપ 26માંથી 26 બેઠકો 5 લાખના માર્જિનથી જીતવાનો લક્ષ્યાંક રાખે છે. એટલું જ નહીં, આ વખતે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ જાહેર સભા સંબોધી ચૂંટણી પ્રચાર કરશે. અન્ય કોઈપણ સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આવવાના નથી. ભાજપ માને છે કે આ બંને મહાનુભાવોની હાજરી પૂરતી છે. તારીખ 1 મે નરેન્દ્ર મોદી ડીસામાં અને હિંમતનગરમાં જનસભા સંબોધશે, જ્યારે 2 મે આણંદમાં સુરેન્દ્રનગરમાં સભા યોજશે અને જૂનાગઢમાં સાંજે 5 વાગે અને જામનગરમાં તે પછી રાત્રે સભાનું સંબોધન કરશે. તો બીજી તરફ લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કામાં પ્રચાર માટે કોંગ્રેસે પણ હવે તેમની કમર કસી છે. કોંગ્રેસમાં સ્ટાર પ્રચારકો ગુજરાતના સભા ગજવા માટે તત્પર છે. આગામી તારીખ 27મીએ એટલે કે આવતીકાલે પ્રિયંકા ગાંધી ધરમપુરમાં સભા સંબોધિત કરશે, જ્યારે 29મીએ રાહુલ ગાંધી પાટણમાં જનસંબોધન સંબોધશે. આ ઉપરાંત કોંગ્રેસના મહત્વના નેતાઓ પણ ગુજરાતના પ્રવાસે આવશે અને સભા સંબોધશે, તેમજ કઈ રીતે ચૂંટણી પ્રચાર વધુ લોકો સુધી પહોંચે તેનું આયોજન કરશે. તો આ હતા ભારતના લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં કેટલાક સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
લાઇક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.